સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 136, પ્રસારણ તારીખ 3 સપ્ટેમ્બર 2009. શ્રોતા મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજક છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને સજ્જતા સંઘ અમદાવાદ. મોડી મોડી મેઘરાજાએ ભરપૂર મહેર કરતા ખુશખુશાલ એવા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એક ગુરુવારની સાંજે બીજા બે મિત્રોની સાથે
નમસ્કાર. ઉમા બેન, કુદરત ને કોઈ પગી કે તમે જુઓ તો ખરા, એક જ અઠવાડિયામાં આખા રાજ્યની ખેતીની શિકલ બદલી નાખી.
આમ સૌરાષ્ટ્રમાં તો અડધો અડધ ડેમ સલકાઈ ગયા, પાણીનું સંકટ તો લગભગ ટળી જ ગયું. સમજો ને
લક્ષ્મી ભાભી, DSC અને સજ્જતા સંઘ ને આનંદ તો એ વાતનો છે કે ચોમાસું પાક પાછળ કરેલો ખર્ચ અને મહેનત એળે જવાની બીક દૂર થઈ ગઈ.
બહુ હાશી વાત છે. નહીતર જેની પાસે ન હોય એમણે કાં તો ઉધાર ઉછી ના કર્યા હોય અને કાં તો બેંક માંથી લોન લીધી હોય, એને તો દેણું પાછું કેમ કરીને સુકબ્બું, એની ચિંતા વધી ગઈ હતી.
ધાનસંગ ભાઈ, આ વરસાદ હોય ને તો હંધાય ને પોગી વળાય. માનો કે વધારે વરસાદ થાય ને કદાચ ચોમાહું પાકમાં ધોવાણ થઈ જાય કે જમીન રેચકાઈ જાય તો શિયાળામાં પાક લેવાય. પણ જો વરસાદ જ ન હોય તો માણસ ભેગા ઢોરને કેમ જીવાડવા, એ મોટો પ્રશ્ન થઈ જાય.
લક્ષ્મી ભાભી, ખેતીમાં વરસાદ, વાતાવરણ અને જમીન એમ બધું પ્રમાણસર હોય તો પણ કેટલાક પ્રશ્નો તો રહેવાના છે.
હા, આપણે આ કપાહની જેમ ગમે એવું ઈયળું ન આવે એવું સુધારેલું બિયારણ વાવો તો એ કપાહ વાવ્યાના 45 દિવસ સુધી અને 100 દિવસ પૂરા થયા પછી ઈયળું તો એમાં દેખા દે જ છે.
દાનસંગભાઈ, આજ સુધી કોઈ પણ પાકનું એવું બિયારણ તો બન્યું જ નથી કે જેને કોઈ રોગ કે જીવાતની અસર ના થાય.
એ ખરું.
એનો અર્થ તો એમ થયો કે આ સુધરેલી જાતમાં અમુક વખત તો રોગ ને જીવાત આવવાના છે.
હા તો, એટલે જ તો આપણે બિયારણને ફૂગનાશક અને જંતુનાશક કે ચૂસિયાનાશક દવાનો પટ આપીને જ વાવવાનો આગ્રહ રાખીએ છીએ. આ ગયા અઠવાડિયે હું અમારા ભાઈ રામભાઈની વાડીમાં કપાસ જોવા ગયેલી તો ચૂસિયા અને ફૂગ થી થયેલો સડો એમ બંને જોવા મળ્યા. બોલો,
એનું કારણ તો એ જ હશે કે બિયારણ પૂરતી માવજત દીધા વગર વાવી દીધું હશે.
લગભગ તો એવું જ. એટલે અત્યારે તો મોનોક્રોટોફોસ કે લીલી ઈયળ હોય તો ક્વિનાલ ફોસ જેવી દવાનો છંટકાવ કરવો પડે.
હા, પણ ઉમાબેન, આજ સુધી જાણે ખાસ વરસાદ હતો નહીં એટલે પૂરતી ખાતરે નહોતું દીધું, તો હવે આ ધરવનો બીજો વરસાદ થયા પછી પૂરતી ખાતર આપવું જોઈએ કે ન આપવું જોઈએ?
ચોક્કસ આપવું જોઈએ દાનસંગભાઈ. કપાસ કે કઠોળ પાકોમાં મગ અથવા મઠનો પૂરતો વાનસ્પતિક વિકાસ ના થયો હોય, એટલે કે છોડ હજી જોઈએ એટલા મોટા ના થયા હોય તો જમીનમાં છેક ઉપરના સ્તર સુધી ભેજ હોય ત્યારે પૂરતી ખાતર તરીકે યુરિયા આપવું જોઈએ. હા, મગફળીમાં હવે એનો કોઈ ફાયદો નથી.
સાચી વાત છે. હો, આ માંડવીમાં તો જેટલા સુયા બેહવાના હતા એટલા બેહી ગયા અને એના પોપટા થવાના હતા એટલા થઈ ગયા. હવે તો એને ઉપાડવાની જ વાટ જોવાની રહી.
પણ જેમને મગફળીમાં હજી હુયા બેહતા હોય એમને તો ગંધક છાંટી શકાય કે ન છાંટી શકાય?
હા, એવા ખેડૂત મિત્રો 10 લિટર પાણી દીઠ 25 ગ્રામના હિસાબે 80% વેટેબલ સલ્ફર એટલે કે પાણીમાં ઓગળે એવો ગંધક મેળવીને છંટકાવ કરે તો દાણામાં તેલની ટકાવારી વધી શકે છે, દાણા ભરાવદાર થાય છે અને પાન કથીરીનો ઉપદ્રવ પણ ઓછો થાય છે.
એ ઉમા ભાભી, આ કપાહની સુધારેલી જાતમાં તો પૂરતી ખાતરના કેટલી જાતના ડોઝ દેવા પડે છે એમ કે છે, તો એની વિગતે વાત કરો ને.
જુઓ, સાંભળો, લીલી, ગુલાબી અને કાબરી કે લશ્કરી એમ ત્રણેય પ્રકારની ઈયળોનો પ્રતિકાર કરતી જાતોમાં પણ કપાસ વાવ્યાના 30 દિવસ પછી એકરે 35 કિલોગ્રામ યુરિયા અને કપાસ 2 મહિનાનો થાય એટલે ફરી એટલા જ યુરિયા સાથે એકરે 15 કિલોગ્રામ પોટાશ પૂરતી ખાતર તરીકે આપવા જોઈએ.
અને છોડ મજબૂત રહે તથા ફાલ હારો બેહે એ હાટું વાવણી પછી 40 થી 45 દિવસ જમીનમાં ઓલું શું કે જસત કે
ઝીંક સલ્ફેટ,
એ ઝીંક સલ્ફેટ 1 એકરે 10 કિલો અને 1 એકરે 10 કિલો બોરોક્સ દેવા પડે.
બરાબર છે. બોરોક્સ જો ના મળે તો બોરોન તત્વ પાણીમાં મેળવીને એક એકરે એક કિલોના પ્રમાણમાં છંટકાવ કરવો જોઈએ.
એ ભાભી, આ ઘણાયના ખેતરમાં પાણી વધારે દી ભરાઈ રહે તો કપાસના પાંદડા રાતા થવા માંડે છે, તો એનો હું ઉપાય કરવો?
કપાસમાં જો પાન લાલ થવા માંડે તો 15 લિટર પાણીમાં 150 ગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટ અને સાથે 75 ગ્રામ યુરિયા મેળવીને સીધો છોડ પર જ સવારના સમયે છંટકાવ કરવો જોઈએ. અને એ ઉપરાંત 60 થી 65 દિવસે 15 લિટરમાં 6 મિલીલીટરના પ્રમાણમાં પ્લેનોફિક્સનો છંટકાવ કરવો જોઈએ.
બસ, પછી તો વીણી આવતી જાય એટલે વીણીએ વીણીએ ઓલું પ્રવાહી NPK 19-19-19 એક એકરે 750 ગ્રામના પ્રમાણમાં સાંટતા રહી તો 3.5 મહિનામાં ઓછામાં ઓછી 3 થી 4 વખત વીણી આવી જાય.
એમ કોને કે કપાસનો મોટા ભાગનો ઉતારો આવી જાય, પછી ભલે ને લીલી ને લશ્કરી ઈયળું આવતી, એનાથી દાજુ નુકસાન ન થાય.
સાચી વાત છે તમારી. એમાં પણ આપણે જેટલા વહેલા જાગીએ એટલું નુકસાન ઓછું થાય છે ભાભી. જેમ કે એરંડા અથવા દિવેલા તો હવે 1-1.5 મહિનાના થવા આવશે, બરાબર?
બરોબર છે.
હવે એ વખતે એરંડામાં લશ્કરી ઈયળ આવવાની શક્યતા હોય છે જ, ત્યારે આખા ગામના ખેડૂતો જો એક સાથે ભેગા મળીને એકે એક ખેતરમાં ફેરોમેન ટ્રેપ લગાડી દે તો લશ્કરી ઈયળના ઈંડા મૂકનારા ફૂદ્દા એક સાથે ઝડપાઈ જશે અને આખું ગામ લશ્કરી ઈયળને કાબુમાં લેવા કરવા પડતા ખર્ચ અને મહેનતમાંથી બચી જશે.
ઉમાબેન, ગામ આખું કે એક સીમના બધાય ખેડૂત એક હંપ થઈને આવા ઓછા ખર્ચના અને આપણને કે જમીનને ઓછા નુકસાનકારક પગલા લીએ તો હોના જેવું. પણ માનો કે હંપ ન થાય અને લશ્કરી ઈયળું આવે તો ઓલી ઈમાબેન જોઈન 5% સાંટવી જોવે.
એ નવી વધુ અસરકારક દવાનું નામ ઈમામેક્ટિન બેન્ઝોઈન છે.
આ તમાર ભાઈ ગે ગુરુવારે આવેલા ને તો અહિયાં કઈક આવું નામ કેતા હતા, પણ મેં કીધું કે આવું અઘરું નામ તો નો યાદ રહ્યો.
એના કરતા હું બોલ્યો એ હું ખોટું. ઈમા બેન જોઈન
દાનસંગ ભાઈ, ઈમામેક્ટિન બેન્ઝોઈન 1 એકરે 100 જ ગ્રામ છાંટવી પડે છે અને એક છંટકાવ કરીએ એટલે બીજા 1 મહિનાની નિરાશ.
પણ કઠોળમાં લીલી ઈયળ આવે તો ઓલી હળવી દવાઈ જ છાંટવાની ને?
લક્ષ્મી બેન, લીલી ઈયળોને કાબુમાં લેવાની સાર દવા યાદ રાખવાની, ઇન્ડોક્ઝા.
હા, ઇન્ડોક્ઝા કાર્બ,
સાયપર મેથ્રિન, ક્લોર પાયરીફોસ.
બરાબર છે, ક્લોર પાયરીફોસ
અને કવિ નાઇલ ફોસ,
ક્વિનાલ ફોસ.
હા, આ યાદ આવ્યું. અમાર શેઢા પાડોશી કેતા હતા કે તલની ટોચ કાળી પડી જાય છે અને છોડવા વધતા નથી, તો એનું શું કારણ હશે?
ઈ ઓલી પાન કથીરીનું કારસ્તાન.
સાચી
વાત ને ઉમાબેન?
બિલકુલ સાચું છે. હા, આપણને લાગે રોગ જેવો, પણ ખરેખર એ 4 જોડી પગવાળી સફેદ રંગની જીવાત હોય છે અને એ પાનના નીચેના ભાગમાંથી રસ ચૂસે છે અને વધારે ઉપદ્રવ હોય તો તલનો વિકાસ પણ અટકી જાય છે.
અને એને કાબુમાં લેવાય પછી ચાર દવા યાદ રાખવાની.
હા, એ કઈ?
સાંભળો, પેલી મિથાઇલો ડિમેટોન
1 એકરે 150 મિલીલીટર જોઈએ.
પછી ડાયકોફોલ
250 મિલીલીટર જોઈએ.
નહીતર પછી ઇથિયોન 50 cc.
બિલકુલ બરાબર છે, 300 મિલીલીટર જોઈએ.
અને કોઈ દવા ન સાંટવી હોય તો 80% સલ્ફર સાંટવાનો. પાન કથીરી કાબુમાં આવી જાય
80% વેટેબલ સલ્ફર તલમાં 1 એકરે 600 ગ્રામ છાંટવો પડે છે, એટલે કે 15 લિટરના પંપમાં 60 ગ્રામ.
ઉમા બેન, હમણાં તો ખેતર હજી ભીના હશે એટલે આ અઠવાડિયે તો મને લાગે છે કે આમાંનું ઝાઝું કઈ કામ નહીં થાય.
દાનસંગભાઈ, તો વરાપ આવે કે તરત નિંદામણ તો કરી જ નાખવાનું, એટલે મૂળને હવા મળે તો ફૂગ કે સડો ના થાય.
એમ તો શાકભાજીમાં પૂરતી ખાતર એ દેવા જ પડશે ને?
લક્ષ્મી બેન, શાકભાજી હાટું તો મેં આ પૂરતી ખાતર ક્યારેય દેવા પડે એનો કોઠો જ તૈયાર કરી રાખ્યો છે. જુઓ,
અરે વાહ, પણ એની વિગત તો સમજાવો.
હા, સમજાવું. પેલું તો ફેર રોપણી વખતે, પછી ફેર રોપણીના 3જા અઠવાડિયે અને છેલ્લે ફૂલ આવતા પહેલા, એમ 3 વાર પૂરતી ખાતર દેવા પડે.
શાકભાજીમાં રીંગણ હોય, ટામેટી હોય, મરચી હોય, ગવાર હોય તો 3 વાર અને દૂધી, તુરિયા, ગલકા, કારેલા કે ટીંડોળા હોય તો વાવેતર વખતે અને બીજી વાર વાવેતર પછી 1.5 મહિને પૂરતી ખાતર આપવું જોઈએ.
અને એનું માપ તો ખબર જ હોય. આ વેલા વાળા શાકભાજી હોય તો એ કરે 10 કિલો નાઇટ્રોજન, અને ઉભા છોડ હોય તો ફેર રોપણી પછી 3જા અઠવાડિયે અને પછી ફૂલ આવતા પહેલા 15 થી 20 કિલો નાઇટ્રોજન દેવો જ પડે.
હા, અને ફોસ્ફરસ ને પોટાશ તો પાયામાં દીધા જ હોય, એટલે શાક ઉતરે ઢગલા બંધ. અને એકાંતર દીએ રોકડ આવક આવ્યા જ કરે. બીજા ઉભા પાકમાં ખર્ચો કરવા કોઈની પાસે માંગવા ન જવું પડે.
ખેતી ખર્ચ માટે ભલે કોઈની પાસે માંગવા જવું ના પડે, પણ સમય પૂરો થાય એટલે અહીંથી ઉભા તો થવું જ પડે.
આ તો સમય ક્યાં ગયો ને હે, એની તો ખબર જ ન રહી. હું ઉમા ભાભી, હવે પૂછી નાખો આજનો ઇનામી સવાલ.
પણ એ પહેલા ખેડૂત ભાઈઓ બહેનોને એક ખાસ ખુશ ખબર આપવાના છે.
ક્યાં ક્યાં?
કઈ કઈ?
અને એ ખબર આપશે આપણા પરેશભાઈ.
નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જે મિત્રો નવા નોંધાયા છો અવાજ ઉટલામાં, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે અવાજ ઉટલામાં આવતા વર્ષ સુધીમાં કુલ 2000 નવા શ્રોતા મિત્રોને ઉમેરવાના છે. આપ આપના ઓળખીતા કે આપના મિત્રોના નામ, એનું ગામ અને મોબાઈલ નંબર આપ લખીને મોકલાવશો તો આપણે ચોક્કસ આપણે અવાજ ઉટલામાં તેનો સમાવેશ કરીશું. મિત્રો, આપણા સૌના માટે આનંદની વાત એ છે કે આપણે દશેરા અને શરદ પૂનમના વચ્ચેના એક દિવસે મળવાનું છે. આપણે અત્યાર સુધી રેડિયો કાર્યક્રમથી શું ફાયદો થયો એની વિગતો જાણીશું. કેટલાક કૃષિ નિષ્ણાત પણ આપણને માર્ગદર્શન આપવા આવશે. એટલે મિત્રો, નવરાત્રના ગરબા રમી લો અને શરદ પૂનમની પહેલા આપ તૈયાર થઈ જાઓ આપણી ખેતીને સંભાળવા માટે. એટલે જે મિત્રોને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં શ્રોતા સંમેલનમાં જોડાવવું હોય, તેઓ પોતાનું નામ, પોતાને કયા પ્રશ્ન નડે છે એની વિગત સાથે પોસ્ટકાર્ડ DSC પર મોકલજો. આપ સૌનો આભાર.
તદ્દન ખરી વાત છે પરેશભાઈ. મિત્રોને એ જ કહેવાનું છે કે ખેતીને લગતી છેલ્લામાં છેલ્લી માહિતી આપણા પાછલા કાર્યક્રમો કે પછી ખેતીને લગતી કોઈ પણ મૂંઝવણનો ઉકેલ એક પણ પૈસાનો કોલ ખર્ચ ચૂકવ્યા વિના મેળવવા માટેની અવાજ ઓટલો સેવામાં હવે નવા ખેડૂત મિત્રોના નંબરો નોંધવાનું હાલ શરૂ કરાયું છે.
એટલે એમ કહો ને કે જેમને પોતાનો ફોન નંબર નોંધાવવો હોય એ કાલ હવારે જ પોતાનું નામ, સરનામું અને ફોન નંબરની વિગત લખી ને એક પોસ્ટકાર્ડ પરેશભાઈને મોકલી જ દે. આ થોડા દીમાં એમનો નંબર નોંધાઈ જાહે.
અને હવે નોંધી લ્યો આજનો ઇનામી સવાલ.
હા, આજનો 136મી કડીનો સવાલ એ છે કે વેલાવાળા શાકભાજીને પૂરતી ખાતરનો ડોઝ ક્યારે આપવો જોઈએ?
સવાલ બરાબર સાંભળ્યો ને બાપા? હે, વેલાવાળા શાકભાજીને પૂરતી ખાતરનો ડોઝ ક્યારે આપવો પડે છે?
બસ તો માંડો જોડવા 02717235995 અને માંડો નોંધાવવા તમારો જવાબ. તમારા ફોન આવવાનું ચાલુ રહે ત્યાં સુધી પરેશભાઈ ભેગા તમારા બીજા એક બે ભાઈબંધ બેઠા જઈશે.
અને પછી કાલ ટપાલમાં જવાબ લખી જ મોકલજો. અને 3 મહિના સુધી અવાજ ઓટલાની સેવા અને દીવાદાંડીના મોસમનો અંક જીતવાના ડ્રોમાં તમારું નામે આવી જાય.
આ વખતના ડ્રોમાં વિજેતા થયેલા 2 મિત્રોના નામ પણ તૈયાર જ છે. લો વાંચો.
તો ભાઈઓ બહેનો, આ વખતના ભાગ્યશાળી મિત્ર છે જૂનાગઢ જિલ્લાના ભેંસાણના શ્રી ગણેશભાઈ બારૈયા,
અને ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મોનપુર ગામના ભાવનાબેન નટુભાઈ સોલંકી.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન. બાકીના જાગૃત મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
બસ 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 બસ, આ જ રીતે ફોન કરતા રહેજો અને ટપાલ લખતા રહેજો.
સરનામું તો મોઢે જ હોય, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ આપણી ખેતી પોષણક્ષમ બનાવવાનો, સૌને જાગૃત કરવાનો છે.
એટલે દર ગુરુવારે કાર્યક્રમ સાંભળતા રહેજો અને સંમેલનમાં જોડાવા અને અવાજ ઓટલામાં નામ નોંધાવવા, અને ઉપરાંત કાંઈ પણ મૂંઝવણ હોય તો ફોન કે ટપાલથી સંપર્ક કરતા રહેજો.
બસ એટલી જ ભલામણ સાથે અહીં કહી દઈએ,
નમસ્તે, આવજો.